નમસ્કાર અને જ્ઞાન ગોષ્ઠિમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા ચિંતકની વાત કરીશું જેમણે આપણા મનની અંદરની અજાણી દુનિયામાં ડોકિયું કર્યું. કાર્લ ગુસ્તાવ જંગ.
હા, સ્વિસ મનોચિકિત્સક, વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનના સ્થાપક. પણ એમનું કામ, એમ કહું ને, ખાલી મનોચિકિત્સા પૂરતું સીમિત નહોતું.
બરાબર, એ તો આત્મા, સપના, પેલી પૌરાણિક કથાઓ એ બધાના સંશોધક હતા.
ચોક્કસ, એમણે આપણને આપણી અંદરની દુનિયાનું મહત્ત્વ સમજાવ્યું. બહાર જેટલી જ વિશાળ, અંદર પણ એક દુનિયા છે.
અને એ સમય પણ કેવો હતો! 19મી સદી પૂરી થતી હતી, 20મી શરૂ થતી હતી. એક બાજુ વિજ્ઞાનની બોલબાલા, ડાર્વિન ઔદ્યોગિક ક્રાંતિ,
અને બીજી બાજુ જૂની શ્રદ્ધાઓ તૂટી રહી હતી. લોકોમાં એક એક જાતની આધ્યાત્મિક ખાલીપો હતો, અર્થની શોધ હતી.
એટલે જ જંગ આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે, નહીં? આજની જે એકલતા છે, જે અર્થહીનતાનો ભાવ છે.
બિલકુલ, એમના વિચારો કદાચ આજે આપણને રસ્તો બતાવી શકે. તો ચાલો આજે એમની જિંદગી અને એમના મુખ્ય વિચારોની આ સફર શરૂ કરીએ.
શરૂઆત કરીએ એ સમયના યુરોપથી. વિક્ટોરિયન યુગનો અંત હતો. શોપેનહાવર, નીત્શે જેવા વિચારકો ઈશ્વર પર, નૈતિકતા પર સવાલો ઊભા કરી રહ્યા હતા.
અને આ બધાની વચ્ચે મનોવિશ્લેષણનો ઉદય થઈ રહ્યો હતો. સિગમંડ ફ્રોઇડ એના મુખ્ય પ્રણેતા.
હા, અને જંગ તો શરૂઆતમાં ફ્રોઇડના માનીતા શિષ્ય હતા ને, એમના ઉત્તરાધિકારી ગણાતા હતા.
એકદમ સાચું. 1907માં પહેલીવાર મળ્યા અને કહેવાય છે કે એમની વાતચીત 13 કલાક ચાલી હતી. ફ્રોઇડને તો એવું જ હતું કે જંગ જ આ મનોવિશ્લેષણનું ભવિષ્ય છે. પણ
એ લાંબુ ચાલ્યું નહીં. કેમ, શું થયું?
મતભેદ થયા, મુખ્યત્વે માનવ વર્તનના મૂળ કારણ વિશે. ફ્રોઇડનો ભાર મુખ્યત્વે જાતીયતા પર, દબાયેલી ઈચ્છાઓ પર હતો.
ઓકે.
જ્યારે જંગને લાગતું હતું કે ના, માનવ મન આનાથી ઘણું ઊંડું છે, એમાં આધ્યાત્મિકતા છે, પૌરાણિક કથાઓ છે, એક સામૂહિક માનસ જેવું કંઈક છે. એમણે પેલી લિબિડોની વાત કરી ને.
હા, ફ્રોઇડની લિબિડો.
એને જંગે ફક્ત જાતીય ઊર્જા નહીં, પણ એક વ્યાપક જીવનશક્તિ તરીકે જોઈ. એટલે પછી મતભેદ વધતા ગયા અને 1913માં તો સંબંધ તૂટી જ ગયો.
આ તો જંગ માટે બહુ મોટી વાત હશે, પીડાદાયક પણ હશે.
અત્યંત અત્યંત પીડાદાયક. અને આ પછીનો જે સમય હતો, લગભગ 1913 થી 1919, એ જંગ માટે એક ઊંડી આંતરિક કટોકટીનો સમય હતો. એમણે પોતે જ એને અચેતન સાથેનો સામનો કયો છે.
એટલે એ શું કરતા હતા આ સમયમાં?
પોતાના મનમાં જ ઊંડા ઉતર્યા.
હા, જાણે પોતાના જ મનના અંધારા સમુદ્રમાં ડૂબકી મારી હોય એમ.
એમણે જાણી જોઈને પોતાના સપના, પોતાની કલ્પનાઓ, જે ભયાનક દ્રશ્યો આવતા હતા, એ બધાનો સામનો કર્યો. એમણે એક ટેકનિક વિકસાવી, સક્રિય કલ્પના.
સક્રિય કલ્પના એ શું છે?
એટલે કે મનમાં જે આકૃતિઓ ઉભરે, જે પાત્રો દેખાય, એમની સાથે વાતચીત કરવી, સંવાદ કરવો. આ કોઈ પાગલપણ નહોતું, પણ પોતાના અંદરના વિશ્વને સમજવાનો, એનું સંશોધન કરવાનો એક હિંમતભર્યો પ્રયાસ હતો.
અને આ બધું એમણે ક્યાંક નોંધ્યું પણ છે ને, પેલી બહુ ચર્ચાયેલી રેડ બુક.
હા, બરાબર. એમની લાલ કિતાબ, ધ રેડ બુક, એ કોઈ સામાન્ય ડાયરી નથી. એમના એ ભયાનક અનુભવો, એ દ્રષ્ટિઓ અને એમાંથી જે સમજણ મળી, એનું સચિત્ર વર્ણન છે. પોતાના હાથે લખેલું, પોતાના હાથે ચિત્રેલું.
ઓહ,
એ ખાનગી હતી એમના પોતાના માટે. એમના મૃત્યુના ઘણા વર્ષો પછી છેક 2009માં એ બહાર આવી. અને નવાઈની વાત એ છે કે એમના મોટાભાગના જે મુખ્ય વિચારો છે ને,
હા,
એનો જન્મ આ જ આંતરિક મંથનમાંથી થયો હતો.
કયા મુખ્ય વિચારો જે એમના વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાનનો પાયો બન્યા?
સૌથી પહેલો અને કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર, સામૂલિક અચેતન, કલેક્ટિવ અનકોન્શિયસ.
સામૂહિક અચેતન, એ થોડું સમજાવશો?
ચોક્કસ. જુઓ, આપણું એક વ્યક્તિગત અચેતન મન હોય છે, જેમાં આપણી દબાયેલી યાદો, ભૂલાઈ ગયેલા અનુભવો વગેરે હોય. ફ્રોઇડે આની વાત કરી હતી.
હા,
પણ જુંગ કહે છે કે એની નીચે પણ એક બીજું, વધારે ઊંડું સ્તર છે, જે આખી માનવજાતિ માટે કોમન છે. એક વારસાગત માનસિક માળખું, જેમાં પેઢી દર પેઢીના માનવાનુભવના મૂળભૂત નમૂનાઓ, એટલે કે પેટર્ન્સ, સચવાયેલા છે.
દાખલા તરીકે આ કેવી રીતે સમજાય?
તમે વિચારો કે દુનિયાભરની જે પૌરાણિક કથાઓ છે, લોકવાર્તાઓ, ધર્મો, એમાં અમુક પાત્રો અમુક વાર્તાના પ્લોટ વારંવાર કેમ આવે છે?
જેમ કે
જેમ કે પેલો હીરો હોય જે કોઈ મુશ્કેલ સફર પર નીકળે, નાયકની યાત્રા, અથવા તો માતાનું જે સ્વરૂપ છે, કે પછી કોઈ જ્ઞાની વૃદ્ધ પુરુષ હોય જે સલાહ આપે, કે પછી કોઈ રાક્ષસ કે છાયા જેવું પાત્ર હોય.
હા, એવું તો હોય છે.
તો જંગ કહે છે કે આ બધું એટલા માટે છે કારણ કે આ પાત્રો અને આ કથાનકો આપણા સામૂહિક અચેતનમાં રહેલા આર્કીટાઈપની અભિવ્યક્તિ છે, મૂળભૂત પ્રારૂપો.
એટલે આ આર્કીટાઈપ્સ આપણા બધામાં જન્મથી જ હોય?
હા, બરાબર. એ જન્મજાત માનસિક વૃત્તિઓ છે જે આપણા અનુભવોને, આપણી સમજણને, આપણી વર્તણૂકને અજાણતા જ આકાર આપે છે. જેમ કે પર્સોના.
પર્સોના એટલે?
એટલે આપણે સમાજ સામે જે મોહરું પહેરીએ છીએ તે, આપણી સામાજિક ઓળખ. પછી છે શેડો, આપણો અંધકારમય ભાગ, જે આપણને આપણામાં ગમતું નથી, જેને આપણે દબાવીએ છીએ, છુપાવીએ છીએ.
ઓ, શેડો.
જંગ કહે છે કે જ્યાં સુધી આ શેડોનો સામનો ન કરીએ, એને સ્વીકારીએ નહીં, ત્યાં સુધી આપણે પૂરા ન થઈ શકીએ. એમનું પેલું વાક્ય છે ને, કોઈ પ્રકાશની આકૃતિઓની કલ્પના કરીને જ્ઞાની નથી બનતું, પણ અંધકારને સભાન બનાવીને બને છે. વાહ, ખૂબ ઊંડી વાત. અને બીજો કયો મુખ્ય વિચાર હતો?
બીજો મુખ્ય વિચાર છે વ્યક્તિગતતા, ઇન્ડિવિજ્યુએશન.
આ જંગના મનોવિજ્ઞાનનું લક્ષ્ય છે એમ કહી શકાય.
વ્યક્તિગતતા એટલે શું?
એક આખી જિંદગી ચાલતી પ્રક્રિયા છે જેમાં વ્યક્તિ પોતાના સભાન અને અચેતન ભાગોને, ખાસ કરીને આ આર્કિટાઇપ્સને ઓળખે છે, સમજે છે અને એમને એકીકૃત કરવાનો પ્રયાસ કરે છે, જેથી એ પોતાના સાચા અનન્ય સ્વ સુધી પહોંચી શકે.
એટલે પોતાની જાતને પૂરેપૂરી ઓળખવી અને બનવું.
હા, ફક્ત સમાજ સાથે તાલમેલ બેસાડવો એટલું જ નહીં, પણ પોતાની અંદર જે ક્ષમતા છે, જે સંભાવના છે, એને સાકાર કરવી. પેલું બીજું વાક્ય યાદ છે? જે બહાર જુએ છે તે સ્વપ્ન જુએ છે, જે અંદર જુએ છે તે જાગે છે.
હા, બરાબર. આ એ જ વાત છે. અને જંગે પેલા વ્યક્તિત્વના પ્રકારોની પણ વાત કરી હતી ને, ઇન્ટ્રોવર્ટ અને એક્સ્ટ્રોવર્ટ.
બિલકુલ. અંતર્મુખતા અને બહિર્મુખતા, આ શબ્દો આજે કેટલા સામાન્ય છે, એ જંગની જ ભેટ છે. એમણે આ બે મુખ્ય અભિગમ ઓળખ્યા અને સાથે ચાર માનસિક કાર્યો પણ ગણાવ્યા. વિચારવું, લાગણી અનુભવવી, સંવેદના અને અંતઃપ્રેરણા. થિંકિંગ, ફીલિંગ, સેન્સેશન, ઇન્ટ્યુશન.
અને પેલું MBTI ટેસ્ટ આવે છે, એ આના પર આધારિત છે.
હા, માયર્સ બ્રિક્સ ટાઈપ ઇન્ડિકેટરનો આધાર જંગના આ જ વિચારો છે. જોકે કહેવું પડે કે MBTI એ આ વિચારોનું ઘણું સરળીકરણ છે. જંગનો મૂળ વિચાર વધુ જટિલ હતો.
અને સપના, પ્રતીકો, એનું શું મહત્વ હતું જંગ માટે?
જંગ માટે સપના અને પૌરાણિક કથાઓમાં આવતા પ્રતીકો એ અચેતન મનની ભાષા છે. એ ખાલી નિશાનીઓ નથી, એ જીવંત છે. એ એવા સત્ય તરફ ઇશારો કરે છે જે કદાચ તર્કથી પકડાય નહીં. અને એમણે સિંક્રોનિસિટીનો પણ ખ્યાલ આપ્યો.
સિંક્રોનિસિટી?
હા,
એટલે પેલું અર્થપૂર્ણ સંયોગ.
હા, જ્યારે તમારા મનમાં કંઈક ચાલતું હોય અને એ જ સમયે બહારની દુનિયામાં કોઈ એવી ઘટના બને જેનું સીધો કાર્યકારણ સંબંધ ના હોય, પણ તમારા માટે એ ખૂબ અર્થપૂર્ણ હોય.
જેમ કે કોઈને યાદ કરીએ ને એનો ફોન આવે.
બરાબર. જંગ માને છે કે આ ખાલી અકસ્માત નથી, આ આપણી આંતરિક અને બાહ્ય દુનિયા વચ્ચેના કોઈ ઊંડા જોડાણનો સંકેત છે.
જંગે લખ્યું પણ ઘણું છે, જો કોઈને એમના વિચારોમાં વધુ ઊંડા ઉતરવું હોય તો ક્યાંથી શરૂઆત કરવી? કયું પુસ્તક વાંચવું?
જો ફ્રોઇડ સાથેના એમના મતભેદો સમજવા હોય તો સિમ્બલ્સ ઓફ ટ્રાન્સફોર્મેશન છે. પેલા વ્યક્તિત્વના પ્રકારો માટે સાયકોલોજિકલ ટાઈપ્સ. પણ જો કોઈ સામાન્ય વાચક હોય જેને બસ પરિચય મેળવવો હોય,
હા, શરૂઆત માટે,
તો મારા મતે મેન એન્ડ હિઝ સિમ્બલ્સ સૌથી સારું છે. આ પુસ્તક જંગે પોતે પ્લાન કર્યું હતું સામાન્ય લોકો માટે. એમના મૃત્યુ પછી એમના સહયોગીઓએ પૂરું કર્યું. એમાં સપના, પ્રતીકો, આર્કિટાઇપ્સ, આ બધું સરળ ભાષામાં સમજાવ્યું છે.
અને પેલી એમની આત્મકથા જેવી બુક, મેમરીઝ, ડ્રીમ્સ, રિફ્લેક્શન્સ.
હા, પણ એને પરંપરાગત આત્મકથા ના કહી શકાય. એમાં એમના બહારના જીવનની ઘટનાઓ ઓછી છે, પણ એમના આંતરિક અનુભવો, એમના વિચારો કેવી રીતે વિકસ્યા એની વાત વધારે છે. એક જાતનું એમનું બૌદ્ધિક અને આધ્યાત્મિક વસિયતનામું છે.
એમના આ વિચારોનો સ્વીકાર કેવી રીતે થયો એમના સમયમાં અને પછી?
શરૂઆતમાં તો મિશ્ર પ્રતિભાવ હતો. જેમના અનુયાયી બન્યા એ તો એમને કોઈ દ્રષ્ટા કે ગુરુ જેવા માનતા, પણ ઘણા વૈજ્ઞાનિકો, ખાસ કરીને ફ્રોઇડના સમર્થકો, એમને અવૈજ્ઞાનિક, રહસ્યવાદી ગણતા હતા.
અને પેલું નાઝીઓ સાથેના જોડાણનો વિવાદ પણ હતો ને?
હા, એ એક અઘરો મુદ્દો છે. 1930ના દાયકામાં જર્મનીમાં એક સાયકોથેરાપી સોસાયટી હતી જે નાઝી નિયંત્રણ હેઠળ હતી અને જંગ થોડો સમય એના પ્રમુખ રહ્યા હતા. આના કારણે એમના પર આરોપો લાગ્યા. જોકે પાછળથી એમણે સ્પષ્ટતાઓ આપી અને મોટાભાગના અભ્યાસીઓ માને છે કે એ રાજકીય ભોળ પણ હતું, નાઝી વિચારધારા માટે સહાનુભૂતિ નહોતી. પણ એ વિવાદ રહ્યો ખરો.
પણ પછીથી એમના વિચારો વધુ પ્રચલિત થયા.
હા, ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી, જ્યારે યુદ્ધની ભયાનકતા અને જૂના મૂલ્યોના ભંગાણે લોકોને નિરાશ કર્યા, ત્યારે ઘણા લોકોને જંગના વિચારોમાં અંદરની શાંતિ અને જીવનના અર્થની શોધ માટે એક દિશા મળી. પછી 1960ના દાયકામાં જે કાઉન્ટર કલ્ચર આવ્યું, ન્યૂ એજ મૂવમેન્ટ આવી, એના પર જંગનો ઘણો પ્રભાવ રહ્યો.
અને આજે આજે એમના વિચારો ક્યાં જોવા મળે છે?
એમનું વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન તો આજે પણ એક ઉપચાર પદ્ધતિ તરીકે વપરાય છે, પણ એ સિવાય પરોક્ષ પ્રભાવ બહુ મોટો છે. પેલા પૌરાણિક કથાઓના વિદ્વાન હતા જોસેફ કેમ્પબેલ.
હા, જેમણે હીરોઝ જર્નીની વાત કરી.
બરાબર. એમના પર જંગનો જબરદસ્ત પ્રભાવ હતો અને કેમ્પબેલના વિચારો પરથી તો સ્ટાર વોર્સ જેવી ફિલ્મો બની. ઘણા લેખકો, કલાકારો એ બધા જ જંગથી પ્રભાવિત થયા છે. અને પેલું MBTI તો છે જ, એના દ્વારા એમના અમુક વિચારો કરોડો લોકો સુધી પહોંચે.
અને આપણે રોજબરોજ જે શબ્દો વાપરીએ છીએ, આર્કીટાઇપ, શેડો, પર્સોના, ઇન્ટ્રોવર્ટ, એક્સ્ટ્રોવર્ટ,
સિંક્રોનિસિટી,
આ બધા શબ્દો જંગ પાસેથી જ આવ્યા છે.
જંગના જીવનની કોઈ એવી વાત જે ઓછી જાણીતી હોય પણ રસપ્રદ હોય?
એક તો પેલું એમણે જાતે બનાવેલું ઘર. ઝ્યુરિચ પાસે બોલિંગેનમાં એમણે પોતાના હાથે પથ્થરનો એક ટાવર બનાવ્યો હતો. એ એમના માટે ખાલી રહેવાની જગ્યા નહોતી, પણ એમના પોતાના માનસિક વિકાસનું, પેલી વ્યક્તિગતતાની પ્રક્રિયાનું એક ભૌતિક સ્વરૂપ હતું.
વાહ. બીજું, એ ખાલી પુસ્તકો વાંચીને કે ક્લિનિકમાં બેસીને જ અચેતન મનનો અભ્યાસ નહોતા કરતા. એ સામૂહિક અચેતન અને આર્કીટાઇપના પુરાવા શોધવા માટે ખરેખર આફ્રિકા ગયા, અમેરિકાના મૂળ નિવાસીઓ પાસે ગયા, એમની સાથે રહ્યા, એમની સંસ્કૃતિઓનો અભ્યાસ કર્યો.
ખરેખર એમનું જીવન અને કામ બંને બહુ જ અનોખા હતા.
ચોક્કસ. એમણે આપણને યાદ અપાવ્યું કે માણસ હોવું એટલે ખાલી તર્ક કે બુદ્ધિ જ નહીં, આપણી અંદર એક ઊંડો પ્રતિકાત્મક આત્મીય હિસ્સો પણ છે અને એની સાથે જોડાવવું બહુ જરૂરી છે. એમનું પેલું કોટ છે ને, જ્યાં સુધી તમે અચેતનને સચેત નહીં કરો ત્યાં સુધી તે તમારા જીવનને નિર્દેશિત કરશે અને તમે તેને ભાગ્ય કહેશો.
સાચી વાત. આપણી અંદર જે છુપાયેલું છે એને સમજ્યા વગર આપણે કઈ રીતે આપણું જીવન જીવી શકીએ?
અને આજનો સમય જુઓ, કેટલો બધો બહારની તરફ દોડતો સમય છે. ટેકનોલોજી, સોશિયલ મીડિયા, આપણે સતત બહાર જોતા રહીએ છીએ.
એટલે જ કદાચ જંગ આજે વધારે મહત્વના બની જાય છે.
બિલકુલ. અને એ જ વિચાર આપણે શ્રોતાઓ માટે છોડી શકીએ કે આજના આ ભાગદોડવાળા જીવનમાં આપણે આપણા અંદરના વિશ્વ સાથે, આપણા સપના, આપણી સહજ વૃત્તિ, આપણા પોતાના પ્રતીકો, એની સાથે ફરીથી સંપર્ક કેવી રીતે સ્થાપી શકીએ?
અને પેલો શેડો જે યુંગ કે છે, આપણા વ્યક્તિત્વના એ અંધારા પાસા જે આપણને કદાચ ન ગમતા હોય, એમને ઓળખવાથી, એમને સ્વીકારવાથી શું ફરક પડી શકે?
હા, આ પ્રશ્નો પર વિચારવા જેવું છે. પોતાની અંદરની સફર શરૂ કરવા માટે કદાચ આ સારા પ્રશ્નો છે.
ક્લોઝિંગ નેરેશન. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.